તારીખ 26/8/1995 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 609 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું પાર્લામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 105
અગિયારમો પેરેગ્રાફ ચાલે છે. મુમુક્ષુ જીવને સત્સંગનું મૂલ્ય કેટલું હોવું જોઈએ એના ઉપર પ્રકાશ પાડ્યો છે. એ આત્માને પરમહિતનું કારણ હોવાથી સત્સંગનું મૂલ્ય એટલું હોવું જોઈએ કે તે સત્સંગને અર્થે દેહત્યાગ કરવાનો યોગ થતો હોય તો પણ તે સ્વીકારવો, પોતાના પ્રાણથી પણ વિશેષ મૂલ્ય સત્સંગનું મુમુક્ષુ જીવને હોય છે. એવું શા માટે? એટલા માટે કે અનંત જન્મ મરણથી બચવાનું એ સર્વોત્કૃષ્ટ સાધન છે. એટલું મૂલ્ય આવ્યું હોય તો વર્તમાન ભવના પ્રાણથી પણ તેનું અધિક મૂલ્ય આવે. જેમ માણસને ખોરાક વિના ચાલતું નથી એમ કહેવાય કે ભાઈ ખોરાક પાણી વિના તો ન ચાલે. હા, મુમુક્ષુને તો એ પ્રકાર હોવો જોઈએ કે એક વખત આહાર પાણી વિના ચાલશે પણ સત્સંગ વિના નહીં ચાલે. હવા વિના ચાલશે પણ સત્સંગ વિના નહીં ચાલે. આટલું મૂલ્યાંકન આવે અને પછી જીવને સત્સંગથી પારમાર્થિક લાભ ન થાય એવું બનવા યોગ્ય નથી. અભિપ્રાયમાં અહીં સુધી તૈયારી હોવી જોઈએ, અહીં સુધી તૈયારી થવી જોઈએ. પરિણામમાં આવો ફેરફાર થાય એટલે કે આત્મકલ્યાણ છે. સત્સંગ એટલે શું? કે આત્મકલ્યાણ છે એ ટોપ પ્રાયોરિટી ઉપર આવે તો પરિણામનો પ્રવાહ કેટલો બદલાઈ જાય છે એ અનુભવ કરવા જેવો વિષય છે. આખા પરિણામનો પ્રવાહ જુદી રીતે ચાલતો થઈ જશે, નહીતર લાસ્ટ પ્રાયોરિટીમાં આત્મકલ્યાણ છે અને ટોપ પ્રાયોરિટીમાં સંસાર છે. એ સ્થિતિ તો અનાદિની છે અને તેથી કરીને સંસાર પરિભ્રમણ જીવનું મટ્યું નથી, ચાલુ રહ્યું છે અને જીવ સંસારમાં જન્મ મરણ કરી રહ્યો છે. દ્રષ્ટિએ તો બહુ સાદું ગણિત છે અને એટલું સાદું ગણિત પણ કેમ ગણનામાં આવતું નથી એ એક સૌથી મોટું આશ્ચર્ય છે, અથવા એ સૌથી મોટી વિચિત્રતા છે. જો આપણને કોઈ એમ કહે કે એક મરણથી તમને તમારા મરણથી બચાવી દઈએ તો એના માટે ગમે તે કરવા તૈયાર થાય કે ન થાય, અથવા મરણનો પ્રસંગ આવે ને કોઈ બચાવવા માટે તૈયાર થઈ જાય તો પોતે પણ અભિપ્રાયમાં એમ છે કે નહીં આકાશ પાતાળ એક થાય તો ભલે, પણ મરવું તો નથી. એક મરણથી બચવા માટે આકાશ પાતાળ એક કરવા આપણે તૈયાર છીએ આપણા અભિપ્રાયમાં, તો પછી અનંત જન્મ મરણ માટે આપણે કોઈ પણ સાહસ કરીએ, અનંત જન્મ મરણથી બચવા માટે કોઈ પણ સાહસ કરીએ અથવા કોઈ પણ કિંમત આપવાની આપણી તૈયારી હોય તો એ અભિપ્રાયમાં ગણતરી સીધી સાદી છે કે એમ હોઈ શકે, અને છતાં એમ નથી હોતું, એમ નથી થતું. એ સાદા ગણિતથી પણ આપણે ભૂલીએ છીએ, એકની એક બેની વાતમાં ભૂલીએ છીએ, એના જેવી વાત છે. આમ તો આપણે લોકો વેપારી છીએ મોટાભાગના, અને વેપારીને તો ગણતરીનો જ ધંધો છે, ચોવીસે કલાક એ ગણતરી જ કરતો હોય છે. પણ એક દર્શનનો જીવને પરિણામની અંદર ઊભો છે ત્યાં સુધી આવી સીધી સાદી વાતની ગણતરી પણ એને સમજાતી નથી. શું કે સમજાય છે છતાં એની અવગણના થાય છે, શું આ વિચારવા જેવું છે. એટલે એમને એમ લખ્યું નથી કે સત્સંગને અર્થે દેહત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, એ કોઈ અતિશયોક્તિ ભરેલું લખાણ નથી. બહુ જ સમજીને સંતુલિત અવસ્થામાં ઉપયોગથી લખાયેલો વિષય છે. પણ તેથી એટલે સત્સંગથી કોઈ અન્ય પદાર્થને વિશે વિશેષ ભક્તિ સ્નેહ થવા દેવો યોગ્ય નથી. સત્સંગથી અધિક મૂલ્ય આપવા જેવું જગતમાં કોઈ કાર્ય નથી, કોઈ પદાર્થ નથી, કોઈ પ્રસંગ નથી, એ વાત મુમુક્ષુને સમજમાં હોવી જોઈએ. તેમ પ્રમાદે કે રસવ્યવાદી દોષે તે સત્સંગ પ્રાપ્ત થયે પુરુષાર્થ ધર્મ મંદ રહે છે અને સત્સંગ ફળવાન થતો નથી એમ જાણી પુરુષાર્થ વીર્ય ગોપવું ઘટે નહીં. તેમ જીવ શિથિલતાને કારણે સત્સંગની ઉપાસનામાં પુરુષાર્થ ન લગાવે, સત્સંગ પ્રાપ્ત હોવા છતાં એ સત્સંગમાં પોતાનું પ્રયોજન સાધવા માટે પુરુષાર્થનો પ્રયોગ ન કરે, એનું કારણ એક શિથિલતા એટલે પ્રમાદ છે. અથવા રસગારવાદી દોષ એટલે ખાવું પીવું પહેરવું ઓઢવું આદિ અનેક પ્રકારના પોતાના ઉદય ભાવોમાં રસ વિશેષ હોવાને કારણે પોતાનો પુરુષાર્થ ઉપડતો નથી, ચાલતો નથી એવી પરિસ્થિતિ બને છે, અને તેથી પણ સત્સંગ નિષ્ફળ જાય છે, ફળવાન થતો નથી એમ જાણીને એવું સમજીને પુરુષાર્થ ગોપવો ઘટે નહીં, પુરુષાર્થ ઓછો થાય, પુરુષાર્થ હીણું થાય એવું ન થવું જોઈએ. એટલા માટે એમ કહ્યું છે મનુષ્ય પર્યાયમાં યથાર્થ સમજણ કરે તો જીવની અવસ્થામાં માણસની અવસ્થામાં પુરુષાર્થનો ઉઘાડ વીર્યગુણનો ક્ષોક્ષમ જેને શાસ્ત્રમાં કહે છે એ પૂરતા પ્રમાણમાં છે. પોતાનું પ્રયોજન સિદ્ધ થવા માટે પૂરતા પ્રમાણમાં પુરુષાર્થ પ્રગટ જ છે, એવું નથી કે અસંગને અથવા ચાર ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય બે ઇન્દ્રિય એક ઇન્દ્રિય જીવની પરિસ્થિતિ છે એવું નથી. પોતાનું હિતો પ્રયોજન સાધવા માટે મનુષ્ય પર્યાયમાં અથવા સંઘની પંચેન્દ્રિય કોઈ પણ પશુ હોય તો પણ તેનો પુરુષાર્થ પ્રગટ હોય છે. વિરિગુણનો સૂક્ષ્મ એટલો એને પ્રગટ હોય છે. એટલે હું પુરુષાર્થ ન કરી શકું, મને મારો પુરુષાર્થ ઓછો છે, તેથી મારું આત્મકલ્યાણ કેમ થાય, એવો વિચાર કે એવો અભિપ્રાય મૂળમાંથી કાઢી નાખવા જેવો છે. કે સત્સંગનું એટલે સત્પુરુષનું ઓળખાણ થઈએ પણ તે યોગ નિરંતર રહેતો ન હોય તો સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ તે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણે વિચારવો તથા આરાધવો, કે જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે. આ એક વચનામૃત એટલે સત્પુરુષનું ઓળખાણ થઈ તે યોગ નિરંતર રહેતો ન હોય તો. સત્પુરુષને ઓળખાણ થયા પછી સત્પુરુષનો યોગ નિરંતર રહે એવી ભાવના સામાન્યપણે ઓળખાણ થાય એને રહે રહે ને રહે છે. કેમ કે આત્માને એ પરમહિતનું કારણ છે, એટલે નિરંતર સત્સંગમાં રહેવા ચાહે એ બહુ સ્વાભાવિક છે. પણ પ્રારબ્ધ કર્મ બંનેને છે, નાનીને પણ પ્રારબ્ધ કર્મનું બંધન છે અને મોક્ષુને પણ પ્રારબ્ધ કર્મનું બંધન હોય છે. બંધન હોય છે એટલે સત્સંગમાં રહેવાની ભાવના ન હોય એમ નથી, અને તેથી એ બંધનથી પોતે સમાધાન કરી લે એમ પણ નથી. ભલે સમાધાન ન થાય અને સત્સંગમાં રહેવાનો પૂરતો પ્રયત્ન થાય, ભાવના પણ પૂરતી હોય ને પ્રયત્ન પણ પૂરતો થાય, તેમ છતાં યોગાનુયોગ એવો હોય કે નિરંતર સત્સંગમાં ન રહી શકે એવું બનવું સંભવિત છે. કેમ કે બહારની પરિસ્થિતિ જીવના અધિકારનો વિષય નથી, જીવના હાથની વાત નથી. આવી એક વસ્તુ સ્થિતિ છે, ભલે ભાવના એને ન સ્વીકારે એ વસ્તુ સ્થિતિને, એવું બને ખરું તો ભાવના એને ન સ્વીકારે તો પણ વસ્તુ સ્થિતિ તો વસ્તુ સ્થિતિ બનીને રહે છે. એવી પરિસ્થિતિમાં મોક્ષુ જીવે શું કરવું? કે એને સત્સંગમાં જે ઉપદેશ પ્રાપ્ત થયો હોય, એટલે પોતાના પ્રયોજનનો વિષય એને જે સમજવા મળ્યો હોય એને એને ઉપદેશ કહે છે. ઉપદેશનો વિસ્તાર તો ઘણો છે, પણ પોતાની વર્તમાન યોગ્યતામાં એ યોગ્યતાથી આગળ વધવા માટેનો જે ઉપદેશ છે એ ઉપદેશ પોતાના માટે પ્રયોજનભૂત છે, અને તે ઉપદેશને પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણીને, એટલે એ વખતે સત્પુરુષને હૃદયમાં પ્રત્યક્ષ કરીને એ ઉપદેશને વિચારવો. વિચારવો એટલું જ નહીં, વિચારીને એનું અમલીકરણ પણ કરવું, વિચારવો તથા આરાધવો એનું અમલીકરણ પણ કરવું. ઉપદેશના વિષયમાં પ્રત્યક્ષ તુલ્ય કરવા સત્પુરુષને, પણ તેમનો સત્સંગ કરવા અર્થે સત્સંગમાં એ પરોક્ષ હોય તો સમાધાન કરી લેવું નહીં એમ વાત છે. ફરીથી બે વાત જુદી જુદી છે. કે સત્પુરુષ પરોક્ષ હોય તો કલ્પનાથી એને પ્રત્યક્ષ કરીને તેમના સમાગમનો યોગને વિયોગ વિયોગ રહે એની વેદના ન થાય એ પ્રકારે સમાધાન કર્તવ્ય નથી, કરવા યોગ્ય નથી. મુમુક્ષુ જીવને તો પ્રત્યક્ષ યોગ ન હોય તેની વેદના ઉત્પન્ન થયા વિના રહે જ નહીં. એ વિરહ વેદના પણ જીવને આત્મકલ્યાણમાં કારણભૂત છે. એ વિરહ વેદનાથી જીવનો દર્શન મોહ ગળે છે. જેમ સત્પુરુષનો સમાગમ થવાથી તેનો હર્ષ થાય તો પણ દર્શન મોહ ગળે છે, તેમ તેના વિયોગની વેદનાથી પણ દર્શન મોહ ગળે છે. એ બંને પ્રકારના પરિણામ સ્વાભાવિકપણે હોવા યોગ્ય છે અથવા થવા યોગ્ય છે. એ વાત એ પ્રકારે રાખીને છતાં પણ સત્સંગમાં યોગ ન રહેતો હોય તો ઉપદેશને ગ્રહણ કરવા અર્થે તેમને પ્રત્યક્ષ તુલ્ય ગણવા, તેમના ઉપદેશને અવધારવા માટે આરાધવા માટે એમને પ્રત્યક્ષ તુલ્ય ગણવા, અને એ પ્રકારે જો અમલીકરણ કરવામાં આવે, આરાધન કરવામાં આવે, તો તેમને આજ્ઞા શિરોધાર્ય કરવાથી અપૂર્વ એવો સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે. અપૂર્વ એવું સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્રની ઉત્પત્તિ અવશ્ય થાય છે. થાય તે કરવાનો પ્રશ્ન નથી. જો જીવ પ્રત્યક્ષ યોગ, પ્રત્યક્ષ સત્સંગ નિરંતર ઈચ્છે છે તો એની જે ઈચ્છા છે એ ઈચ્છામાં એ બાંધછોડ કરવા, સમાધાન કરવાનો એને પ્રકાર બનતો નથી, તો સહેજે પરિણામ વિરહની વેદનાના ચાલવાના. વિરહની વેદનાનો જો પરિણામ ચાલે તો એનું ફળ શું, એટલું સમજવા માટે એટલી વાત કરી કે એમાં પણ દર્શન મોકલે એટલી વાત છે. અને એવું સ્વાભાવિકપણે થવા યોગ્ય છે કે હોવા યોગ્ય છે એટલી વાત છે. એમાં કૃત્રિમતા કામ આવતી નથી. એ સહજપણે જેને ઓળખાણ થઈ છે એને તો એ જ પ્રકાર બનવાનો છે, એ પ્રકાર સહજ થવાનો છે. પણ તેથી એ વિરહમાં ઉપદેશને અંગીકાર કરવો, ઉપદેશનું આરાધન કરવું એ તો બનવું જરૂરી છે. અને એમાં જાણે કે મને એ પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને, હાજર રહીને ઉપદેશ કરી રહ્યા છે અને એમની આજ્ઞા મારે પાલન કરવાની છે, એ પ્રકાર આવવો જોઈએ. તો અવશ્ય અપૂર્વ એવું સમ્યક્ત્વ ઉત્પન્ન થાય એમ કહેવું છે. એનો એ લાભ છે કે અવશ્ય એ કામ થાય. મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એવો નિશ્ચય રાખો કે જે કાંઈ મારે કરવું છે તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે. આ સુવિચારણાનું સ્વરૂપ છે અથવા સુવિચારણા જેને હોય છે એનો અભિપ્રાય આવો હોય છે. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આની એક ગાથા કહી છે કે જો પ્રગટે સુવિચારણા તો પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષયમો થઈ પામે પદ નિર્વાણ. એક ગાથામાં સુવિચારણાથી માંડીને નિર્વાણ પદ સુધીની સંકલ્પના છે. અદ્ભુત કે જો જીવને સુવિચારણા ઉત્પન્ન થાય તો એના ફળમાં આત્મજ્ઞાન થાયને થાય, નિજ જ્ઞાન એટલે આત્મજ્ઞાન. અને એ આત્મજ્ઞાન એવું છે કે નિર્વાણ પદને પ્રાપ્ત કરાવે કરાવે ને કરાવે છે. એ સુવિચારના એટલે શું અથવા કેવી હોય છે કે મારે જે કાંઈ કરવું છે તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે. એટલે એટલા વાક્યને કહેવા માટે કેટલું વજન આપ્યું છે સુવિચારના ઉપર, કે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય મુમુક્ષુ જીવનો આ નિશ્ચય હોવો ઘટે કે મારે જે કાંઈ કરવું છે તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે. આવા નિર્ધારને કારણે, આ પ્રકારના નિશ્ચયને કારણે પરિણામની અંદર બહુ મોટો ફેરફાર, બહુ રેડિકલ ચેન્જ એને કહી શકાય એ ઊભો થાય છે. અને આત્મકલ્યાણનું લક્ષ્ય કહ્યું છે કે પ્રત્યેક કાર્યમાં જે કાંઈ કરવું છે આત્મકલ્યાણ થાય, આત્મકલ્યાણરૂપ થાય તે જ કરવું છે. એનો અર્થ શું કે સંસારમાં તો અનેક કાર્યો હોય છે અને એ બધા કાર્યોમાં કાંઈ આત્મકલ્યાણ તો થાય એવું બનતું નથી. માણસને આજીવિકા માટે, પૈસા કમાવા માટે બજારમાં જવું પડે છે, એમાં આત્મકલ્યાણ ક્યાંથી થાય? તો આ સુવિચારણા કેવી રીતે ત્યાં કામ કરે છે કે લક્ષ્ય એ છે કે જો આ પરિણામથી મારા આત્માનું કલ્યાણ નથી થતું તો અકલ્યાણ તો થાય છે. અકલ્યાણ થાય છે એટલે નુકસાન તો થાય છે, તો નુકસાનની અંદર એને કેટલી હોશ આવશે, કેટલો ઉમંગ આવશે, કેટલો ઉત્સાહ આવશે. પણ ચાલે એવું નથી એટલે નિરસપણે પણ એ પ્રવૃત્તિમાં જીવ જોડાય. પણ જેને ચાલે એવું હોય અથવા કમાવાની જરૂરત ન હોય, રળવાની જરૂરત ન હોય, એને તો નિવૃત્તિ લેતા વાર નહીં લાગે કે આ નુકસાનીનો ધંધો ન સમજો ત્યાંથી ત્યાં સુધી તો મેં ચાલુ રાખ્યો, પણ હવે જ્યારે મારે જરૂર નથી તો શા માટે આ પ્રવૃત્તિમાં મારે પડવું જોઈએ, આ પ્રપંચમાં મારે શા માટે ઊભા રહેવું જોઈએ. એ સુવિચારણા હશે તો સાથે ને સાથે આત્મકલ્યાણની ભાવના પ્રત્યેક કાર્યમાં રહેશે. 23મા વર્ષમાં એક કૃપાળુ દેવનો પત્ર છે કે મારે જે કાંઈ કરવું છે તે આત્મકલ્યાણરૂપ થાય એટલે આત્માર્થે જ કરવું છે. તો એમણે કેટલાક વચનો લીધા છે એમાં કે બોલવું છે તો પણ આત્માર્થે, ને મૌન રહેવું છે તો પણ આત્માર્થે, ખાવું છે તો પણ આત્માર્થે, ને નથી ખાવું એટલે ઉપવાસ કરવો છે તો પણ આત્માર્થે, કમાવું છે તો પણ આત્માર્થે, અને નિવૃત્તિ લેવી છે તો પણ આત્માર્થે. એનો અર્થ શું થાય છે કે એક નિરંતર લક્ષ્ય રહે છે કે હું મારા આત્મકલ્યાણના ને ચૂકીને તો કંઈ કરતો નથી ને, પછી ભલે અકલ્યાણરૂપ પરિણામ થતા હોય તો પણ એનો ખેદ અને એમાં ઉત્સાહનો અભાવ, ઉમંગનો અભાવ, રસનો અભાવ આવ્યા વિના નહીં રહે. જેને ઉત્પન્ન થાય તેને આત્મજ્ઞાન ઉત્પન્ન થાય થાય ને થાય, કેમ કે એનું લક્ષ્ય જ પ્રત્યેક કાર્યમાં, પ્રત્યેક પરિણામમાં લક્ષ્ય છૂટતું નથી. અને તે જ અર્થે, એટલે આત્માને કલ્યાણરૂપ થાય તે જ અર્થે આ ત્રણ યોગની ઉદય બળે પ્રવૃત્તિ થતી હોય તો તે થવા દેતા, થવા દેવી. ત્યારે આત્મકલ્યાણના લક્ષ્ય મન વચન કાયાની પ્રવૃત્તિ ઉદય બળે એટલે પૂર્વકર્મના પ્રારબ્ધ અનુસાર જે કાંઈ થતી હોય તો તે થવા દેતા, પણ છેવટે તે ત્રિયોગથી રહિત એવી સ્થિતિ કરવાને અર્થે, એટલે અશરીરી સિદ્ધપદ થવાને પ્રાપ્ત થવાને અર્થે પ્રવૃત્તિને સંકોચતા સંકોચતા ક્ષય થાય એ જ ઉપાય કર્તવ્ય છે. એ પ્રવૃત્તિ થવા દેતા શું લક્ષ્ય રહે છે કે આનો સંક્ષેપ કરવો, નિવૃત્તિમાં આવવું. અને એટલી પ્રવૃત્તિ સંકોચવી કે તદ્દન બંધ થઈ અને પોતાનું આત્મકલ્યાણ થાય એવો ઉપાય કર્તવ્ય છે, એ ઉપાય કરવો જોઈએ. આ બહુ સુંદર માર્ગદર્શન છે કૃપાળુદેવનું કોઈ પણ પ્રવૃત્તિમાં ઉભેલા મુમુક્ષુ માટે. આ ઘણું સુંદર માર્ગદર્શન છે કે પ્રવૃત્તિમાં રહેતા પણ આપણું લક્ષ્ય આપણા કલ્યાણ કે અકલ્યાણ સંબંધીના ભાવો ઉપર રહે છે કે નહીં એ અવશ્ય રહેવું જરૂરી છે. જો એટલી જાગૃતિ ન આવે અને અજાગૃત દશામાં ઉદયની પ્રવૃત્તિ થાય તો અત્યાર સુધી જેમ કાળ એમને અજાગૃત દશામાં ગયો છે અને મોક્ષ માર્ગની આત્મજ્ઞાનની પ્રાપ્તિ નથી થઈ એની પરિસ્થિતિ ઊભી રહેશે. આત્મજ્ઞાન કે જે સર્વ દુઃખ અને સર્વ ક્લેશથી મુક્ત થવાનું એક કારણ છે અને જીવને પણ કોઈ દુઃખ કે ક્લેશ જોઈતો નથી તો એ આત્મજ્ઞાન થવા અર્થે ખાસ કોઈ પ્રકારનું પરિણમન છે તો તે આત્મકલ્યાણ થાય એનું લક્ષ્ય રહેવું તે છે. એ લક્ષ્ય પ્રવૃત્તિ થાય તો એ પ્રવૃત્તિને સંકોચવાનો ઉપાય થશે થશે ને થશે અને સરવાળે જીવને એમાં જીત થશે, હારવાનું નથી. અનંત જ્ઞાનીઓનો આ કોલ કરાર છે કે જો જીવ નિષ્ઠાપૂર્વક આત્મકલ્યાણનો પ્રયત્ન કરે તો એને આત્મકલ્યાણ થાય થાય ને થાય એવા ગેરેન્ટેડ છે. જગતના કાર્યો પ્રારબ્ધાધીન છે, જગતના પદાર્થો માટે કોઈ પુરુષાર્થને પ્રયત્ન કરે છે તો એ પ્રયત્ન સફળ થાય અને ન પણ થાય પ્રારબ્ધ યોગ ન હોય તો. પણ આત્મકલ્યાણના વિષયમાં પ્રારબ્ધના બળે કામ નથી થતું, પુરુષાર્થના બળે કામ થાય છે. અને જે જીવ પુરુષાર્થ કરે છે તેને અવશ્ય આત્મકલ્યાણ થાય છે એ વાતની ગેરંટી જ્ઞાનીઓ આપી ગયા છે. અથવા અત્યાર સુધીમાં કોઈ એક અપવાદ ખાતર પણ એવો કેસ નથી બન્યો કે જે અંતરના ઉનાળમાંથી પોતાનું આત્મકલ્યાણ કરવા તૈયાર થયો હોય એનો પુરુષાર્થમાં લાગે અને એની સફળતા ન મળે એવો એક કેસ અપવાદ ખાતર પણ નથી. આવો એક ગેરેન્ટેડ માર્ગ છે આ. અને તેથી જીવે પૂરા ઉત્સાહથી એની પાછળ લાગવું ઘટે છે. ઉપાય શું છે કે મિથ્યા આગ્રહનો ત્યાગ, સ્વચ્છંદપણાનો ત્યાગ, પ્રમાદનો ત્યાગ અને ઇન્દ્રિય વિષયના પરિણામનો ત્યાગ એ મુખ્ય છે. જે આગળ કહ્યું તો સત્સંગને બાધક કારણો છે એ બાધક કારણોનો ત્યાગ થવો જોઈએ. બાધક કારણો પોતાના પરિણામના છે એ પરિણામોનો ત્યાગ થવો જોઈએ. એટલે સત્સંગમાં મિથ્યા આગ્રહ છૂટવા જોઈએ. મિથ્યા આગ્રહ છૂટવાનું એક જ સાધન સત્સંગ છે. અને ત્યાં પણ જો જીવ મિથ્યા આગ્રહને ન છોડે તો પછી બીજા કોઈ સ્થાનમાં બીજા કોઈ પ્રકારે મિથ્યા આગ્રહ છૂટવાનો કોઈ અવકાશ રહેતો નથી. આગ્રહ એટલે શું? કે જીવે પોતાની મતિ કલ્પનાથી જે કાંઈ વિચારી રાખ્યું છે તે સત્સંગમાં સમજ પડે છે કે જ્ઞાનીની દ્રષ્ટિએ અથવા વસ્તુના સ્વરૂપની દ્રષ્ટિએ વસ્તુ સ્થિતિએ આ પ્રકાર સાચો છે અને એ પ્રકાર સ્વીકારી લેવો જોઈએ. એમાં પૂર્વે જે માન્યતા અથવા સમજણ કરી રાખી હોય તેનો આગ્રહ જરા પણ રાખવો ન જોઈએ. નાની પુરુષના વચનો છે એ જન્મ મરણનો નાશ કરવા અર્થે છે અને આત્માનું કલ્યાણ થાય, શાશ્વત કલ્યાણ થાય તે અર્થે છે. તો એક એવો મોટો અવરોધ છે એને અહીંયા મિથ્યા આગ્રહ કર્યો છે પૂર્વગ્રહને, કે જેને કારણે એ પૂર્વગ્રહ અનુસાર જ વિચારવું બને છે. પોતાના પૂર્વગ્રહ પૂર્વગ્રહ પ્રમાણે જ્ઞાનીના વચનોનું તોલન કરવું કે જ્ઞાની પુરુષના વચનોનું અર્થઘટન કરવું એ જીવને બહુ મોટું નુકસાનનું કારણ છે. પણ જે રીતે ઘર બેસી હોય, હમણાં કલકત્તામાં એક મુખ્ય મળ્યા હતા, બહુ સજ્જન પુરુષ હતા. એમના પિતાશ્રીના વખતથી એ બહુ સામાજિક પ્રવૃત્તિ બહુ સારી કરે એટલે સમાજ સેવાનું કામ એમના પિતાશ્રી પણ કરતા અને એમણે પણ ઉપાડી દીધેલું. પૈસે તો તે સુખી હતા એટલે એક સારું એવું ટ્રસ્ટ મોટી રકમનું બનાવી નાખ્યું અને એ ટ્રસ્ટમાંથી લોકોની સેવા થાય, સમાજ સેવા થાય નિસ્વાર્થપણે. પછી એ ટ્રસ્ટ બનાવે એટલે ટ્રસ્ટમાં એ રીતે સમાજ સેવા માટે કોઈ ડોનેશન આપે તો પણ સ્વીકારે, પણ પોતે પણ સારી રીતે એની અંદર પોતાની તનમન ધનથી સેવા આપે. કૃપાલુદેવના વચનો અમને પ્રિય હતા, પણ પૂર્વગ્રહ કંઈક બીજો હતો. તો એમણે એમ કહ્યું કે કૃપાલુદેવ અનેક જગ્યાએ પાપ છોડાવીને પુણ્ય કરવાનો ઉપદેશ આપે છે એવું મને લાગ્યું છે. અને કૃપાલુદેવના અનુયાયીઓમાં પણ લોકો વેપાર ધંધામાં પાપની પ્રવૃત્તિ કરે છે, બે નંબરનો વેપાર કરે છે અથવા ટેક્સની ચોરી કરે છે. આ બધું મને બહુ ગમતું નથી. માણસે પ્રમાણિકપણે વેપાર કરવો જોઈએ તો એને એ જાતનું પાપ તો ન થાય. અને જ્ઞાની પુરુષોનો એવો ઉપદેશ છે એટલે એમને કૃપાલુદેવના વચનોમાંથી એટલો અર્થઘટન કાઢ્યો. એ પ્રકારની તારવણી કરી અમે આમ કૃપાલુદેવ કહેવા માંડ્યા. કૃપાલુદેવ કોઈ સામાજિક કાર્ય કરતા નહોતા, કોઈ સમાજ સુધારક નહોતા. ખરેખર તો એમના ઉપદેશમાંથી જન્મ મરણ કેમ મટે એવું જે આત્મકલ્યાણનું રહસ્ય છે એ રહસ્ય સમજાવવું જોઈએ. તો આપણે એમના વચનામૃતોનો પૂરો સદુપયોગ કર્યો ગણાશે. પણ માત્ર આપણે પાપ છોડી અને પુણ્ય કાર્યમાં જ પ્રવર્તીએ તો પાપ પણ જેમ એક બંધન છે એમ પુણ્ય પણ એક બંધન છે અને એના ફળ ભોગવવાના 14 બ્રહ્માંડમાં સ્થાનો છે. અને એ જન્મ મરણ અને પુણ્ય પાપનું ચક્કર તો બધાને ચાલુ રહે છે, કેમ કે જે બંધ પડશે એ ભોગવવા માટે નવો જન્મ આવશે. તો ભગવાનનો ઉપદેશ, તીર્થંકર દેવનો ઉપદેશ જેમ સંસાર પરિભ્રમણ મટાડવા માટે છે એ જ ઉપદેશ જ્ઞાની પુરુષોનો છે. અને એ એમાંથી આપણને સમજાવવું જોઈએ. પણ પોતાની કેટલીક માન્યતાઓને પૂર્વગ્રહવા હોય તો એને એ ન સમજાય ને પોતાની માન્યતા અનુસાર બધું સમજાય. એવી કોઈ એક વાત આવે તો એના ઉપરનું વજન વધી જાય ને બીજી બધી વાત છૂટી જાય. મિથ્યા આગ્રહ એટલે પૂર્વગ્રહ શું કામ કરે છે કે પોતાની માન્યતા અથવા અભિપ્રાય અનુસાર કોઈ એક વાત આવે તો એ વાતનું એટલું બધું વજન રહે કે બીજી બધી વાતો પરનું વજન છૂટી જાય. આનું નામ પૂર્વગ્રહ અને આનું નામ મિથ્યા આગ્રહ. એટલે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં એક ગાથા બહુ સરસ લખી છે કૃપાળુદેવે કે જ્યાં જ્યાં જે જે યોગ્ય તે તહા સમજવું તે ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થી જને એ પોતાના પૂર્વગ્રહ પ્રમાણે નહીં. જ્ઞાની પુરુષ જ્યાં જે કહેવા માંગે છે ત્યાં તે સમજવું અને ત્યાં તે આચરવું એમાં આત્માર્થીપણું છે. પણ પોતાના પૂર્વગ્રહ પ્રમાણે વાતને ખેંચી જવી એમાં તો નુકસાન જ થાય, બીજું કાંઈ ન થાય. અને એ પ્રકારનો પૂર્વગ્રહ સત્સંગમાં ઉપસ્થિત રહીને પણ જો જીવ છોડે નહીં તો તે સત્સંગ નિષ્ફળ જવાનો, તે સત્સંગ ફળવાન નહીં થાય. યથાર્થ સત્સંગ હશે તો પણ ફળવાન નહીં થાય. આ એક બહુ મહત્વનો વિષય છે. એટલે કોરી પાતે થઈને બેસવું જોઈએ, બીજી રીતે કહીએ તો. પણ કોરી પાતે થવું સહેલું નથી. કોરી પાતે થઈને સમજવું પણ કોરી પાતે થવું એ એટલું સહેલું એટલા માટે નથી કે જ્યારે પોતાના અભિપ્રાય વિરુદ્ધ, પૂર્વગ્રહ વિરુદ્ધ કોઈ ઉપદેશ આવે છે ત્યારે એ જૂની માન્યતા તોડવા માટે મંથન ચાલે છે, અંદરમાં ઘર્ષણ ચાલે છે, બરાબર અંદરમાં ફ્રિક્શન થાય છે અને થોડી મહેનત પડે છે, પછી એ વાત સુધરે છે. એમને વગર મહેનતે પૂર્વગ્રહ જતો પણ નથી. અને સત્સંગમાં આવીને એ પ્રકારમાં જીવને આવવું ઘટે છે કે મારા વિચારોથી વિરુદ્ધ એવી કઈ વાત આવે છે, મારા અભિપ્રાયથી વિરુદ્ધ એવી કઈ વાત આવે છે, એ વાતને શું ધારવી, એમાં પૂરી ગંભીરતાથી એ કામ હાથમાં લેવું જોઈએ અને એમાં જરા પણ હળવાશ ન રાખવી જોઈએ. આંખડા કામ કરવાનો તો સવાલ જ રહેતો નથી, નહીંતર શું કરે છે કે પોતાની સમજણ વિરુદ્ધ કોઈ વાત આવે તો આંખ આડા કાન કરે, એને એવું જવા દે, એમને જ જવા દે, વગર વિચારે જ જવા દે એમ નહીં. તો વધારે ગંભીર વાત છે પોતાના માટે. અને તે ત્યાં સુધી કે એક 100 વાત સામે આવે છે એમાં 99 વાત પોતા સ્વીકારે છે એ પ્રમાણે આવે છે, અને એક વાત એવી છે કે જે પોતાનો સ્વીકાર નથી એવી આવે છે. તો એક વાતને ગૌણ કરવી કે ન ગણી, એક ટકો ગણીને ગૌણ કરી નાખવી કે ન ગણવી, કરી નાખવી કે નહીં, બિલકુલ નહીં. એ એક ટકો 100% થઈ જાય, 100% ની વાત થઈ જાય બીજી, નહીતર એ 99 સ્વીકાર અસ્વીકાર થઈને પરિણમન થશે. એટલે કે નાની પુરુષની એક વાતમાં નો અસ્વીકાર થાય એમ તો નહીં, પણ એક વાતમાં શંકા પણ પડે તો એ જીવનો સ્વચ્છંદ છે. અસ્વીકાર થાય તો જીવનો મિથ્યા આગ્રહ છે અને શંકા પડે તો જીવનો સ્વચ્છંદ છે. એનો અર્થ એમ નથી કે આંધળો ક્યાં કરીને કોઈ સ્વીકારવાની વાત છે કે અંધશ્રદ્ધાએ માની લેવાની વાત છે, એમ નથી. એનો અર્થ જ્યાં જે વાતનો સ્વીકાર ન થાય અથવા શંકા પડે એવું લાગે ત્યાં છંછેડીને એ વાત સત્સંગમાં સત્સંગમાં એ વાતને છંછેડીને એનો સત્ય નિર્ધાર કરવો અને આત્માને કલ્યાણ હોય, કલ્યાણ થાય એ દૃષ્ટિકોણથી એની વિચારણા કરીને સ્વીકાર કરવો અને પોતાના મિથ્યા અભિપ્રાયને સ્વચ્છંદનો ત્યાગ કરવો, એ પ્રકારે સત્સંગને ઉપાસવામાં ન આવે તો સત્સંગ કદી ફળવાન થાય નહીં. સત્સંગમાં આવે એટલે સત્સંગ ફળવાન થાય એવું કઈ નથી. યથાર્થ પ્રકારે સત્સંગની ઉપાસના થાય તો સત્સંગ ફળવાન થાય એમ વસ્તુ સ્થિતિ છે. જી અત્યારે આ સ્વાધ્યાય ચાલે છે તો એ સ્વાધ્યાયમાં હું કોઈ ઉપદેશક છું ને તમે બધા ઉપદેશ લેનારા છો એ ખ્યાલ છોડી દેવા જેવો છે, એ અભિપ્રાય નહીં રાખો. આપણે સત્સંગ અર્થે બધા મળીએ છીએ અને સત્સંગ અર્થે જ્યારે મળીએ છીએ ત્યારે કોઈને પણ પોતાનો પ્રશ્ન, પોતાનો વિચાર મૂકીને એ વાત યથાર્થ છે કે નથી યથાર્થ, એ વાત કેમ યથાર્થ છે એની ચર્ચા પરિચર્ચા આપસમાં થવી ઘટે છે પ્રમાણિકપણે શુદ્ધ નિષ્ઠાથી. જો એ રીતે આપસમાં વિચારોની આપ લે થાય નહીં તો સાંભળવાનું એક રૂટીન થઈ જશે કે ભાઈ કોઈ એક વક્તા છે એને બોલવા દે અને આપણે સાંભળ્યા કરો. એવી રીતે બરાબર વાપો થવો જોઈએ, પોતાને જે વાત ન સમજાય, બરાબર ન લાગે તે પ્રમાણિકપણે રજૂ કરવી જોઈએ અને એના ઉપરની ચર્ચા બરાબર ચાલવી જોઈએ. જેને જે વિચાર આવે એ સંબંધીમાં એ ચર્ચા કરી શકે એવું મુક્ત વાતાવરણ હોવું જોઈએ. સત્સંગનું સત્સંગનું વાતાવરણ મુક્ત હોવું જોઈએ તો એ વાત ગળાઈને ગળાઈને ચોખ્ખી થાય. ભલે ગમે તેવી ચોખ્ખી વાત હોય પણ જો એ ગળાઈ નહીં તો પોતાના માટે ચોખ્ખી નથી. પોતાના માટે તો ગળાઈને ચોખ્ખી થવી જોઈએ અને તો જે અંદરમાં ઉતરે. સાંભળવું એક વાત છે ને અંદરમાં ઉતારવું એ બીજી વાત છે. સાંભળેલું જો અંદરમાં ઉતરે નહીં તો એ સાંભળેલાનો કોઈ સદુપયોગ નથી, એનો કોઈ ઉપયોગ નથી, તો વ્યર્થ જવાનો એમ બનશે. એનું નામ છંછેડવું છે. ગુરુદેવ તો કહેતા નક્કી કરો તો રોજ એક કલાક આપતા, બે કલાક રોજ વ્યાખ્યાન આપે અને એક કલાક રાત્રિ ચર્ચાનો રાખે. આપણે આજે પત્ર પૂરો થશે પછી બે દિવસ છે, બે કલાક રાતના આપણા હાથે છે. આવતીકાલથી રાખવું હોય તો સાંજે ચર્ચાનો વિષય રાખવો. જે પોતાના કાંઈ પણ પ્રશ્નો હોય તો લખીને લાવે અને એના ઉપર આપણે ચર્ચા રાખશું. જ્યાં જ્યાં સ્વાધ્યાય થાય છે ત્યાં આ વિષય રાખીએ છીએ. આપણે તો એક ચોક્કસ ટાઈમ ચર્ચાનો, એમાં કોઈ પત્ર નહીં લેવાનો. પણ જેના પ્રશ્નો હોય, જેની જે વાત હોય, પછી ભલે આમાંથી આપણે પ્રશ્નો ઉઠાવી શકીએ. કૃપાળુજી અહીંયા આમ કે છે, આપણને સમજાતું નથી, અથવા અહીંયા શું કહેવા માગે છે, અહીંયા પરમાર્થ શું છે, એના ઉપર ચર્ચા થવી જોઈએ. દાખલા તરીકે આપણે ઘરે બેસીને આ વચનામૃત ગ્રંથનો સ્વાધ્યાય કર્યો હોય અને બધું ન સમજાયું હોય, હવે જે રીતે આપણે અત્યારે સત્સંગ ચાલે છે એમાં તો કોઈ પર્ટિક્યુલર એક કે બે પત્ર લેવાય. હવે પોતાને નથી સમજાણું એવો જે આની અંદરનો વિભાગ છે એ જો ચર્ચાનો પ્રસંગ ન હોય તો કેવી રીતે સમજાય? એ તો એમને મનમાં જ રહી જાય ન સમજાયેલી વાત. એમાં મુક્ત વાતાવરણમાં સત્સંગ થવો જોઈએ કે જેથી દરેકને પોતાનું કાંઈ પણ શંકા અસમાધાન હોય એ સમાધાનને પ્રાપ્ત થાય એવો પ્રસંગ હોવો જોઈએ. શું કહે છે? કે મિથ્યાગ્રહનો ત્યાગ કરો, સ્વચ્છંદપણાનો ત્યાગ કરો. સ્વચ્છંદપણાનો ત્યાગમાં મુમુક્ષુ જીવ માટે બે વાત છે. એક તો તીવ્ર રસે કરીને વિષય કષાયની જે પ્રવૃત્તિ છે એ સ્વચ્છંદરૂપ પ્રવૃત્તિ છે. ભવભ્રમણનો ભય જેને હોય એને આગળિયા વિનાની નિરર્ગળ પ્રવૃત્તિ વિષય કષાયની હોવી ઘટે નહીં. એને કંટ્રોલ આવી જવો જોઈએ, એને ભય હોવો જોઈએ કે મારું પરિભ્રમણ, મારા પરિભ્રમણનું શું. એ તો એવા પ્રકારના પરિણામને સ્વચ્છંદ કહે છે. એ સિવાય નાનીના માર્ગને છોડીને પોતાની મનમાની રીતે ધર્મ સાધનની પ્રવૃત્તિ કરવી તેને પણ સ્વચ્છંદયુક્ત પ્રવૃત્તિ કહેવામાં આવે છે. માટે આત્મકલ્યાણનો જ્ઞાનીએ નિશ્ચિત કરેલા ક્રમને અનુસરવો, એ ક્રમથી પ્રવેશ કરવો અને એ ક્રમથી આગળ વધવો. એના ઉપર તો 83 નંબરનો પત્ર લખ્યો છે કૃપાલુદેવે, અને જે મહાત્માઓએ ક્રમ બોધ્યો છે એને એના પ્રત્યે ભક્તિ વ્યક્ત કરી છે કે એને નમસ્કાર. એ રીતે સ્વચ્છંદપણાનો ત્યાગ કરવો, પ્રમાદ એટલે શિથિલતાનો ત્યાગ કરવો. આત્મકાર્યમાં શિથિલતા ન ચાલે. આત્મકાર્યમાં તો ઉગ્રતાથી જ પરિણમણ હોવું જોઈએ. એમાં ઢીલું ઢચ રહેવું એ પોસાય નહીં, એ કામ આવે નહીં. એટલા માટે કે આપણી પાસે આયુષ્યનો જે સમય છે એ સમય અલ્પ છે અને અનિશ્ચિત છે. થોડો છે અને તે થોડો છે પણ એનો કોઈ નિયમ નથી કે ક્યારે પૂરો થાય. બગાસો આવે ને ઉપડી જાય, અનિશ્ચિત સમય છે. એવી સ્થિતિ હોવાને લીધે ઢીલા રહેવાથી કોઈ કામ નહીં થાય. કામ ત્વરાથી કરી લેવા જેવું છે એવો અભિપ્રાય હોવો જોઈએ અને તેમાં પ્રમાદ ન કરવો જોઈએ, શિથિલતાનો લાભ આપવી જોઈએ. અને ઇન્દ્રિય વિષયના પરિણામ જે છે એની અંદર પણ નિરસતા આપવી જોઈએ. તે સત્સંગના યુગમાં અવશ્ય આરાધન કર્યા જ રહેવા. સત્સંગ મળે ત્યારે તો એ ચારેય પ્રકાર ઉપર પોતાના પરિણામથી કાર્ય થાય છે કે નથી થતું એ સત્સંગના યુગમાં તો આરાધન કર્યા જ રહેવા. અને સત્સંગના પરોક્ષપણામાં એટલે સત્સંગ પ્રત્યક્ષ ન મળે ત્યારે અવશ્ય અવશ્ય આરાધન કરવા જ, કર્યા જ કરવા. કેમ કે સત્સંગ પ્રસંગમાં તો જીવનું કાંઈક ન્યૂનપણું હોય કે જીવમાં ક્ષતિ હોય તો તે નિવારણ થવાનું સત્સંગ સાધન છે. સત્સંગમાં તો જે ક્ષતિ હોય તો એની ચર્ચા પરિચર્ચાથી નીકળી શકે છે અથવા બીજા સાધર્મી મુમુક્ષુઓ એનો ધ્યાન ખેંચે છે કે ભાઈ તમે આમ કેમ પ્રવર્તો છો, આ પ્રમાણ તમારા માટે ઠીક નથી, કેમ તમે હમણાં દેખાતા નથી. પણ પરોક્ષપણામાં તો એવું કોઈ સત્સંગનો પરોક્ષપણ હોય ત્યારે તો એ સાધન હોતું નથી. ત્યારે સત્સંગના પરોક્ષપણામાં તો એ પોતાનું આત્મબળ જ સાધન છે. ત્યાં તો જો પોતાના પરિણામમાં બળવાનપણું ન હોય તો સત્સંગના પરોક્ષપણામાં પરિણામની આખી પરિસ્થિતિ બદલાઈ જાય છે. સત્સંગમાં જે પરિણામ રહેતા હોય એ સત્સંગ નહીં મળતા પરિણામ કેટલા બગડી જાય છે કે કેટલા ફેરફારવાળા થઈ જાય છે એ લગભગ બધાના અનુભવનો વિષય છે. જો તે આત્મબળ સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બોધને અનુસરે નહીં, સત્સંગમાં જે આત્મબળ કેળવું હોય એ સત્સંગના પરોક્ષપણામાં પ્રાપ્ત બોધને અનુસરે નહીં, તેને આચરે નહીં, અથવા આચરવામાં થતા પ્રમાદને એટલે શિથિલતાને છોડે નહીં તો કોઈ દિવસે પણ જીવનું કલ્યાણ થાય નહીં. કેમ કે સત્સંગનો યોગ બધાને નિરંતર રહે એવી વસ્તુસ્થિતિ તો છે નહીં. જ્યારે એ વસ્તુસ્થિતિ નથી અને પરોક્ષપણામાં રહેવું બનશે ત્યારે જે બોધ મળ્યો છે અને જે આત્મબળ કેળવાયું છે એનો ઉપયોગ થવો જ જોઈએ, અને એ ઉપયોગ થવામાં જરા પણ શિથિલતા ન આવવી જોઈએ, નહીં તો જીવનું કલ્યાણ ન થઈ શકે. કેમ કે સત્સંગ નથી ત્યારે અસત્સંગથી આ જીવ ઘેરાયેલો છે, અને અસત્સંગથી ઘેરાયેલા જીવને બહુ જ અલ્પકાળમાં ઘણા કાળનો ઉપાસેલો સત્સંગનું ધોવાણ થતા વાર લાગે નહીં એવી પરિસ્થિતિ બને છે. માટે સત્સંગની અપરોક્ષ પ્રત્યક્ષપણાની પરિસ્થિતિ ન હોય ત્યારે પરોક્ષપણામાં તો વિશેષ જાગૃતિ મુમુક્ષુ જીવને રહેવી ઘટે છે. સંક્ષિપ્તમાં લખાયેલા જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારા આ વાક્યો, આ વાક્યો છે એ માર્ગબોધ સ્વરૂપ છે. કેવા છે? માર્ગ સંબંધીનો બોધ છે. કોનો માર્ગ? કે જ્ઞાનીનો માર્ગ. એ જ્ઞાનીના માર્ગનો આશ્રય કેવી રીતે થાય એનો ઉપદેશ આ વચનામૃતમાં, આ પત્રમાં રહેલો છે. એમ સમજીને મુમુક્ષુ જીવે પોતાના આત્માને વિશે નિરંતર પરિણામે કરવા યોગ્ય છે. પોતાના આત્મામાં માત્ર વિચારવા યોગ્ય છે એમ નથી લીધું, એનું પરિણમન થાય, અંદર ઉતરે એ કરવા યોગ્ય છે. વાંચ્યું, વિચાર્યું કે એનું શ્રવણ કર્યું એ એક વાત છે, અને એ વાંચ્યું વિચારેલું શ્રવણ કરેલું આત્મામાં પરિણામ પામે, અંદરમાં ઉતરે તે બીજી વાત છે. અને તે ક્યારે ઉતરે, કેવી રીતે ઉતરે એ સત્સંગમાં સમજાય. કે એવી રીતે ઉતરે છે કે સમજેલી વાતનો પ્રયોગ કરવામાં આવે. જે વાત સમજવામાં આવી છે એને પોતાના પરિણામમાં લાગુ કરવાનો પ્રયત્ન કરવામાં આવે એ પ્રયોગ છે, અને ત્યારે એ પ્રયોગથી અંદરમાં ઉતરવું બને છે. જ્યાં સુધી સાંભળેલી વિચારેલી વાતનો પ્રયોગ ન થાય ત્યાં સુધી અંદર ઉતરે નહીં, પરિણમન થાય નહીં. અહીંયા પરિણમન કરવાની વાત છે, માત્ર વાંચી જવાની વાત નથી. એ નિરંતર પરિણામી કરવા યોગ્ય છે કે જે પોતાના એટલે મારા આત્મગુણને વિશેષ વિચારવા શબ્દ રૂપે અમે લખ્યા છે. અમે તો મારા આત્મગુણ માટે લખ્યા છે, માત્ર તમારા માટે લખ્યું છે એવી વાત નથી. આ વાતની વિચારણાથી અમને પણ આત્મગુણ આવિર્ભાવ પામે એવી ભાવનાથી, અને એવા ભાવમાં આવીને આ વાતો લખાયેલી છે. એટલે આ વાત છે એ સામાન્ય નથી, સામાન્ય ગણવા જેવી નથી, પણ આત્મગુણ પ્રગટ કરવામાં એકદમ કામમાં આવે એવી ઉપયોગી વસ્તુ છે એમ સમજીને એનો સ્વાધ્યાય આદિ સત્સંગમાં કરવા યોગ્ય છે. આ પત્ર અહીંયા આજે સમાપ્ત થાય છે, સમય પણ સમાપ્ત થાય છે.